2501 આસોસુદ પૂનમ રવિવાર તારીખ 19/10/75 ના દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી નિયમસાર શાસ્ત્રમાં નિશ્ચય પ્રત્યાકાર અધિકારની ગાથા 105 ઉપર સુવર્ણ પરિમા પ્રવચન શ્રી નિયમસાર શાસ્ત્ર પરના સરળ પ્રવચન નંબર 67
નમો નોય સૌરિયંતાણમ નમો નોય સૌદાનમ નમો નોય સૌરિયાન નમો નોય સૌજાયનમ નમો નોય સૌ ત્રિકાળવતિ શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધમ શ્રી ઓમકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમૌ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમૌ સુમંગળમ નમઃ સુમતિસ્મરાય સ્વાનુભૂત્યાચાસ્તી સ્વાય ભવાય સર્વાને 105 ગાથા નીચે પ્રત્યાખ્યાન સાતમું પ્રત્યાખ્યાન એટલે ચારિત્ર પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન આલોચના ત્રણ પ્રકાર પેદા છે છતાં છે ચારિત્રના પ્રકાર જેને આત્મદર્શન થઈ સમસ્ત કષાય કલંક આદોથી વિમુક્ત છે આ પ્રત્યાખ્યાન લાયક આ જીવ છે સમસ્ત કષાય કલંક એ સંજોગનો ભાગ છે એને ગીણો નથી જેને અંતર આનંદ સ્વરૂપમાં એટલો અકષાય ભાવનું પરિણમન છે કે સમસ્ત કષાય કલંક છે એવું જે કાદવથી વિમુક્ત છે કષાય કલંક કલંક છે હા કલંક શુભ ભાવ દયા દાન વ્રત ભક્તિ નો ઉઠે એ પણ કલંક છે રાગ છે ને ભગવાન આત્મા રાગ રહિત પોતાના શુદ્ધ સ્વભાવમાં જેની રમણતા ઉગ્રપણે છે તે સર્વકષાય કાદવના કલંકથી યુક્ત છે આ પ્રત્યાખ્યાનને યુગ છે એમ કે છે એને પ્રત્યાખ્યાન હોય ચારિત્ર હોય એક વાત સર્વ ઇન્દ્રિયો એમાં સમસ્ત કષાય દીધો હતો હવે અહીં સમસ્ત સર્વ ઇન્દ્રિયો પાંચે ઇન્દ્રિયના વેપાર તરફથી ખસી ગયો છે ઉપર વિજય મેળવ્યો છે અણિન્દ્રિય એવું આત્મા એના વેપારમાં રમતા ઇન્દ્રિયના વિષયનો જેને વિજય મેળવ્યો એવું દાંતરૂપતા પ્રાપ્ત કરી છે જેણે પરમ દાંતરૂપતા પ્રાપ્ત કરી છે દાંત જેણે ઇન્દ્રિયોનું દમન કર્યું હોય એવું જેણે ઇન્દ્રિયોને વશ કર્યો હોય એવું આ બહારથી બ્રહ્મચર્ય પાળ્યાથી ઇન્દ્રિયને વશ કરી છે એમ નથી ત્યાં તો ઇન્દ્રિયો તરફનો વિકલ્પ જે ઉઠે છે એનાથી પણ રહિત થઈને અણિન્દ્રિય સ્વરૂપમાં રમે છે તે પ્રત્યાખ્યાનને લાયક જીવ છે બે સમસ્ત કષાય કલંકરૂપી કાદવથી વિમુક્ત છે સર્વ ઇન્દ્રિયોના વેપાર ઉપર કાબુ મેળવ્યો છે એટલે કે આત્મા અણિન્દ્રિય સ્વરૂપમાં જેની રમત જામી ગઈ છે આનંદ સ્વરૂપમાં જેની રમત્યું આચમ રામ જેની આનંદમાં રમત લીન થઈ ગઈ છે. ભાઈ ભાઈ વિતરાગ માર્ગને શું ચીજ છે એમ ઓળખવું કઠિન છે. અહીં તો સાધારણ કઈ સમય કઈ નમળે ને અણુવર્ધારી એવા મોટા સંઘ સંપર્ક આપે છે. જેની પચકાણી અને બાર વર્ષના હોય એની વાત જેના સંઘ કરે છે ને અણુવ્રત આંદોલન એના પણ અણુવ્રત. હા હા મારી ભાઈ માર્ગ એવો ઊંધો કરીને કહે છે જેને હજી અંદર આત્મા વિકલ્પ વિનાનો રાગની કણ દિશા વિનાનો નિર્વિકલ્પ ચૈતન્ય એવી અંતરદ્રષ્ટિ અનુભવની થઈ નથી. જેને નિર્વિકલ્પ ચૈતન એક શુદ્ધ સ્વભાવ એનો આશ્રય ને આદય કરીને જેને આનંદની આનંદનો દશાનો સ્વાદ આવ્યો નથી. અનાદિથી કર્મ ને કર્મફળ ચેતનાનો સ્વાદ છે અજ્ઞાનીને. સમજાણું કાંઈ રાગનો વિકલ્પનો પુણ્ય દયાદાન વ્રત આદિ કે કામ કર્યું એનો એ સ્વાદ છે અનાદિ. જ્ઞાનીને આત્માનો સ્વાદ પેલો હોય છે. જ્ઞાન ચેતના જેને પ્રથમ હોય છે. જ્ઞાન ચેતના એટલે વસ્તુ જ્ઞાયક સ્વરૂપમાં એકાગ્રતાનો સ્વાદ જેને હોય છે ત્યારે તો એ હજી સમ્યક દ્રષ્ટિ છે. એ પણ હજી પ્રત્યાખ્યાન યુગ પછી ત્યારે કહેવાય. સકળ કષાયના કાદવથી કલંગથી મુક્ત થયા. સમસ્ત ઇન્દ્રિયોના વિષય ઉપર જેને વિજય મેળવ્યો છે. દાંત છે, દાંત દમેલ છે, ઇન્દ્રિયોને દમી છે, વિજય મેળવ્યો છે. અને સકળ પરિસરૂપી મહાસભટોને જીત્યા હોવાથી કષાયમાં સમર શબ્દ હતો, ઇન્દ્રિયોમાં સર્વ હતો, પરિસમાં સકળ કર્યો છે. સકળ પરિસરૂપી મહાસભટ એને જીત્યા હોવાથી જેણે નિજ સુરગુણ પ્રાપ્ત કર્યો છે, નિજ વીર્ય ગુણ સુરવીર ગુણ પ્રાપ્ત કર્યો છે, જેને પરિસર જીત્યો છે, ચાહે તો એને ક્ષુધાનો તૃષા હો, તૃષાનો પરિસર હો, અપમાનનો હો, માનનો હો, એ બી એક પરિસર છે. જેને અંતરમાં અતિન્દ્રિય આનંદના સ્વાદમાં જેને પરિસહોને જીત્યા છે એવો શુરવીર છે. પોતાના સ્વભાવમાં પુરુષાર્થ ફરવાને શુરવીર છે. આ શુરવીર તો કેને લોકો બીજાને લડે નહીં અને બીજાને સમજાણું કઈ. અહીંયા તો આત્મા અતિન્દ્રિય આનંદના અનુભવમાં જેને પરિસરનું જીતવું થયું છે. પરિસર એને જીતી નથી જતો, અનુકૂળતા પ્રતિકૂળતા એને ખેંચી નથી જતી. ઝીણી વાત ભાઈ. નિશ્ચય પરમ તપશ્રણમાં નિરત. નિશ્ચય પરમ તપશ્રણ એટલે સ્વરૂપની ચારિત્ર રમણ દિશામાં ઉગ્ર પુરુષાર્થી જે શુદ્ધ ભાવમાં રત છે. શુભાશુભ ભાવ નહીં, શુદ્ધ ભાવમાં નિરત છે. રથ છે, તત્પર છે, પરાયણ છે, લીન છે, શુદ્ધ ભાવ જેને વર્તે છે. આ શુદ્ધ ભાવ ને ધર્મ ને ક્રિયા માને, ધર્મ વ્રતના દયાદાન ના ભાવ એ ધર્મ છે એમ માનનારને તો હજી મિથ્યા દ્રષ્ટિ પણ વર્તે છે. સમજાણું કઈ? અહીંયા તો કે છે જેને શુભ ને અશુભ ભાવ રહિત જેવો શુદ્ધ સ્વભાવ ચૈતન્યનો છે તેવો જેને પરિણામમાં શુદ્ધ ભાવમાં રતપણે પ્રગટ કર્યો છે. હા હા, ભારે માર્ગ ભાઈ. અહીંથી એક વ્રત લીધું અમુક મિથ્યા દ્રષ્ટિ પણ અમે વ્રત ધારી છીએ. અરે ભાઈ, વ્રતધારીની કિંમતું છે મોટી, એની કિંમત ભરવી પડે છે પુરુષાર્થની. સમજાણું કાંઈ? કે છે તપ નિશ્ચય પરમ તપસ્વન એટલે સાધુ ચારિત્ર પદ. તપસ્વન છે ને સાધુ, તપ કલ્યાણ કહેવાય છે ને સાધુને, તપ કલ્યાણ કહેવાય છે ને એ સાધુ એટલે ચારિત્રનું તપ. સ્વરૂપમાં રમણતા રૂપી ચારિત્ર એવું જે તપશા એમાં નિરત એવો શુદ્ધ ભાવ જેને વર્તે છે. હા હા હા, અને જે સંસાર દુઃખથી ભયભીત છે, હા હા, ભવ ભ્રમણના કારણના પરિણામથી તો એ બીવે છે, ડરે છે. સમજાણું કાંઈ? હે કીધું ને પેલું, કહ્યું નહીં, ગણ્યું ને કહ્યું, એ કહ્યું તું, કહ્યું તું એ વખત ને કે સંજલ ને અહીં ગણવામાં નથી આવ્યો, એ કહ્યું તું એ વખતે, એ ખ્યાલ હોય છે કે નહીં કે આમાં કહ્યું તું ને, ખબર છે ને, એ સમજ કસાય નો અભાવ જ છે જેને. રાગ છે એ પણ એક જાણવા લાગી રહ્યો, એમાં પૂરતી ભક્તો નથી એમ કે છે. એની વાત ચારિત્ર એટલી, હજી તો સંન્યક દર્શન કેમ થાય એની ખબર ન મળે, સંન્યક દર્શન કોને કેવું એની ખબર ન મળે, અને એને ચારિત્ર ને વ્રતધારી થઈ ગયા. સમજાણું કાંઈ? આખરી વાત ભાઈ, પોતાના હિતને માહિતી આ વાત છે. સમજાણું કાંઈ? કે છે સંસાર દુઃખથી, સંસાર શબ્દ સ્વર્ગનું પણ સંસાર છે, સ્વર્ગ પણ દુઃખ છે, સ્વર્ગમાં પણ દુઃખ છે. આ સુખ નથી, સુખ તો આત્મામાં છે. સ્વર્ગના ભવથી પણ ભયભીત છે એમ કે છે, જોયું. નરક ને પશુ અવતાર થાય એને તો લોકો શીખે છે, અહીં તો સ્વર્ગ ને શેઠળાય મોટા અબજોપતિ માણસ થાય અને દેવ થાય નવમી ગ્રહક નો, કે એવા ભવથી ભયભીત છે. આવો પ્રાણી પ્રત્યાખ્યાન ને યોગ્ય છે. યથોચિત શુદ્ધતા સહિત આવા જીવને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના શુદ્ધ ભાવ વર્તે છે, તેને એ શુદ્ધ ભાવ એને એવા શુદ્ધતાના સ્વભાવ સહિત વ્યવહારથી ચાર આહારનો ત્યાગ પ્રત્યાખ્યાન છે. ચાર આહારનો ત્યાગ એ વ્યવહાર છે. એક વખત આહાર કરી પછી ત્યાગ કરે છે ને, ચાર આહાર 24 કલાક ને 48 કલાક ને. પણ આવા શુદ્ધતા જેને દ્રષ્ટિ સમ્યક ને ચારિત્ર પ્રજ્ઞું છે અને જેના શુદ્ધ ભાવમાં લીન છે એવા જીવને શુદ્ધતા સહિત ચાર આહારનો ત્યાગ થી વ્યવહાર પ્રત્યાખ્યાન છે. નિશ્ચય પ્રત્યાખ્યાન તો અન્ય સ્વરૂપમાં લીનતા તે નિશ્ચય પ્રત્યાખ્યાન છે. સમજાણું કઈ? પરંતુ શુદ્ધા વિનાનું, જેને હજી શુદ્ધ દ્રવ્ય સમ્યક દર્શન નથી, અને શુદ્ધતાની સ્થિરતાનું ચારિત્ર્ય નથી, એવા વ્યવહાર પ્રત્યાખ્યાન તો કુદૃષ્ટિ મિથ્યાતી જીવને પણ હોય છે. સમજાણું કઈ? આ નવમી ગ્રહ અનંતવાર ગયો ને, મુનિ વ્રત થાર અનંત બેર ગ્રવેક ઉપજાયો, પણ આત્મ જ્ઞાન બિન લે સુખ ન પાયો. નવમી ગ્રવેક દિગંબર સાધુ 28 મૂળ ગુણ પાડ્યો, 5 માવત પાડ્યા, શુકલ લીસા, છતાં એને પ્રત્યાખ્યાની મિચ્છા દ્રષ્ટિને વ્યવહાર પ્રત્યાખ્યાન, વ્યવહાર પાસરૂપી પ્રત્યાખ્યાન કહેવામાં આવે, વ્યવહાર કહેવામાં આવે છે એટલું. જેને અંદર આત્મજ્ઞાન નથી, આત્મજ્ઞાન નથી, વસ્તુ છે તેનું જ્ઞાન નથી, વસ્તુ છે તેની પ્રતીતિ ભાનમાં નથી, એવા મિથ્યાતી જીવને વ્યવહાર પ્રત્યાખ્યાન. પુરુષને પણ ચારિત્રમોના ઉદયના હેતુભૂત દ્રવ્ય કર્મ ને ભાવકર્મનો ક્ષોભ સંભળી, દ્રવ્ય ક્ષોભ એ કીધું ને, ક્ષોભ શું કીધું એટલું લીધું, તરી રાગ મંદ પાડે છે ને એટલો. સમજાવું કઈ છે? મિથ્યા દ્રષ્ટિ. આ ચર્ચા અમારે બહુ થઈ ગઈ 80 ની સાધમાં રાણ પર જયચંદજી હતા ને, રામજીભાઈ ના શાસ્ત્રા ને મૂળચંદજી, એ વાતો નીચે કરતા હતા. 79 નો ચુમાવો તું તમારો લીમડી ચાર્યા, આ લીમડી ચાર્યા હતા ને, વાત કરે કે અનંતવાર જે નવમી ગયો એને પણ ક્ષોભ સંભાવ હતો, એ રાગનો ક્ષોભ સમતો એને, એમ એમ ચર્ચા કરતા હતા. 80 ની વાત છે. કેટલા વર્ષ ત્યાં? હે, એકાવન વર્ષ. બે જણા હું ઉપર મેળ્યો હતો, નીચે ઉતર્યો ત્યાંની વાત કે આમ છે કે ખોટી વાત છે, આટલો ક્ષોભ સમ છે જ નહીં, આવો ક્ષોભ સમ છે. એમ કે સ્ત્રી કુટુંબ છોડે, કુટુંબ ત્યાગ કરે, પૈસો સહન કરે, બધા મિચ્છા દ્રષ્ટિ છે. જેટલો રાત્રે આર્ક ન કરે એવા એવો પ્રત્યાખ્યાન છે, એમ કે ક્ષોભ સંભાવ છે, ખરો ક્ષોભ. હે, દૂરે ન થાય એમ બીજ કે છે. મોટી ચર્ચા ચાલતી હતી. હું જાણું 51 વર્ષ પહેલાની વાત, 51 વર્ષ પહેલાની વાત છે. આનું ચમાણ લીમડી 79 નું, એ જીવરાજ ત્રણ હતા ને, જયચંદજી જીવરાજ રાજપાલ હતા, આ જીવરાજ રાજપાલ કાકા દીકરા હતા, અને આ જે ત્રણ ચોમાસ એ આવ્યા હતા રંગ, અમે રંગ પર આવ્યા હતા, અમારું સમૂહ હતું બોટાદ, ન્યાય હતા ત્યાં ચર્ચા હતી મોટી. એમ કે આવો આમ ભલે રાગ, જેટલો રાગ મંદ પાડે છે એટલો ક્ષોભ સમ છે, એમ કે શ્વેતાંબરમાં એમ કે છે કે એ રાગની મંદતાનો ક્ષોભ સમ એમાંથી ક્ષય થાય. જરીક પુરુષાર્થ રાગની મંદતાનો છે એ અપેક્ષા એ દ્રવ્ય નિક્ષેપે ક્ષોભ સમ કયો છે, ભાવ નિક્ષેપે ક્ષોભ સમ અજ્ઞાની ને હોતો નથી. એવી વાત છે. રાજા મોટો રાજકુમાર હોય, દીક્ષા લે અને વ્યવહાર પ્રત્યાખ્યાન કરે, દ્રષ્ટિ તો મીઠા છે, આત્માનું ભાન નથી, તો એને એ રાગની મંદતાનો પુરુષાર્થ છે એને જેની અંદર શું શું કહેવામાં કોમચંદ્ર એ ખરો સોક્ષમ નથી, એ અનાદિની જે સોક્ષમ દશા એ માયનો એક સોક્ષમ છે. સમજાણું કાંઈ સંયક નો સોક્ષમ એ તો આત્માના આનંદ સહિત દશા, એને સાતો સોક્ષમ હોય છે. પણ આ એક નાખ્યું લોકોને બતાવવા કે દ્રવ કર્મ ને ભાવ કર્મ નો સોક્ષમ જોઈએ, રાગની મંદતા અને કર્મમાં પણ કઈ મંદતા ઉદય નહીં એવા ભાવને કથિત કથનથી સંભળે છે. કોઈ વાત કથનથી કઈ કે નહીં, વ્યવહાર પ્રત્યાખ્યાન છે, નિત્યા ભાસ નિત્યા વિનાનું એમ કહેવાય છે. સમજાણું કઈ એ સાચું પ્રત્યાખ્યાન નથી, મિથ્યા દ્રષ્ટિનો એ તો છે. તેથી જ નિશ્ચય પ્રત્યાખ્યાન અતિ આસંભક જીવોને, તેથી જ નિશ્ચય પ્રત્યાખ્યાન અતિ આસંભક જેની ભવતા નજીક મોક્ષને માટે છે. જેને પરમાનંદ રૂપી દશાની પ્રાપ્તિ રૂપી મુક્તિ એની નજીક છે, જેને સંસારને કાંઠે આવી ગયો છે એવા જીવને અતિ આસન ભવ એમ સમજવા જોયું. ભવતા જેને એકદમ મોક્ષની પાકવાની તૈયારી છે એવા જીવોને હિતરૂપ છે એ નિશ્ચય પ્રત્યાખ્યાન. આવા જીવને હિતકારી છે, ઓલાને કીધું ખરું પણ હિતકારી છે એમ નહીં, કહેવા માત્ર એને રાગની મંદતા કરી છે, બ્રહ્મચર પાળે છે જાવ જીવનું, હજારો રાણી છોડી છે, દુકાનના ધંધા છોડ્યા, જંગલમાં રે, નગ્ન દિગંબર છે, દ્રષ્ટિ મીઠ્યા એ રાગથી ધર્મ માને છે, દેહની ક્રિયા મારી છે માને છે, પણ એવો અંદર રાગને કંઈક મંદ કર્યો છે ને એને અહીંયા ઉદયનો ઓછો અભાવ છે, ઓછો ભાવ છે, અભાવ છે એ અપેક્ષા એને ખોટ શું કહ્યું. હે અનુ તો બધા જીવન એવું જ હોય છે જ્ઞાની ને ક્વચિત જ કોક નહીં હોય અનાદિ એનો અર્થ કોઈ વખતે જયારે આત્માનું ભાન ન હોય એવા નહીં કોઈ કાળે હોય અત્યારે બધી એવી વાત નથી, સારા સારા કાળમાં સારું જ હોય એમ કે, પણ ક્વચિત કોઈને અને કદાચિત કોઈ કાળે, ક્વચિત અને કદાચિત કોઈને કોઈ કાળે એમ બે શબ્દ છે. પણ એ મિથ્યા દ્રષ્ટિ છે એનો કઈ એને લાભ સ્વર્ગ મળે કઈ કે આ ધૂળના શેઠિયા થયા કરોડપતિ ને અબજપતિ ને ધૂળના શેઠિયા કહેવાય છે ને આ બધા ગામ શેઠિયા ગામ એ ધૂળ નું છે ને. હા અહીં તો હિતરૂપ તો નિશ્ચય પ્રત્યાખ્યાન અતિ આસનભર જીવન હિતરૂપ છે. જેને અંતરમાં સંગત દર્શન ચૈતન રતનને જેને જગાડ્યો છે એને જેને સ્વરૂપમાં લીનતા શુદ્ધભાવમાં રત થયો છે એને હિતરૂપ છે. આને આ હિતરૂપ ન કહી ફક્ત જ્ઞાન કરાય આવો એક ભાવ હોય છે, હિતરૂપ તો આ છે. સમજાણું કઈ કારણ કે જેમ સુવર્ણ પાષાણ નામનો પાષાણ ઉપાધિ છે, સુવર્ણ પાષાણ નામનો પાષાણ એમ જે પાષાણમાં સુવર્ણ હોય સોનું તેને સુવર્ણ પાષાણ કહે છે, પથરામાં પાછું હોમ હોય ભેગું, અને જે પાછમાં સૂમ હતું નથી તેને અંધપાષાણ કહે છે. આંધળો પથરો જેમાં સોનાના કણ હતા, આ ગિરનારના પર્વતો છે ને, ગિરનારના પથરા એમાં સોનાના કણ છે. ગિરનાર ગિરનાર એના પથરામાં હોનાના કણ, પણ એ હોનાના કણ એટલા એટલા ઓછા છે કે 100 રૂપિયાનો ખર્ચ કરે ત્યારે 8 રૂપિયા મળે. એમ કર્યું છે એક જણા, એમ કે હું કાઢી 100 રૂપિયા ખર્ચ તારે 8 મળે એટલે પથરામાં છે. ગિરનારના પથરા છે ને એમાં હોનાના કણ 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 જરી જાય, પણ એ ખરો પથરો ન કહેવાય, એ સુવર્ણ પાષાણ ન કહેવાય, આંધળા પથરો કહેવાય. જેમાંથી સોનું નીકળે અને થોડે ખર્ચે નીકળે, 5-25 રૂપિયા ખર્ચે અને 2-5 પેદા, હા એ સોનું પાષાણ કહેવાય. સુવર્ણ પાષાણ નામનો પાષાણ ઉપાધિ છે, એ ઉપાધિ ગરમ કહેવાય. એમ અંધપાષાણ નહીં, એમ યથોચિત શુદ્ધતા સંસાર સહિત જેને આત્મામાં શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન દર્શન ચારિત્ર પ્રગટ થયું છે, શુદ્ધતાની દશા જેને પ્રગટ થઈ છે, પુણ્યને પાપના ભાવ તો અશુદ્ધ છે, વ્રત તપ ભક્તિ પૂજાદિનો ભાવ એ બધો અશુદ્ધ છે, અશુદ્ધ શુભ હિંસા જૂઠું ચોરી વિષયનો ભાવ અશુદ્ધ શુભ અશુદ્ધ અશુભ પણ છે બે અશુદ્ધ, એના રહીત જેને શુદ્ધતા પ્રગટ થઈ છે અંદર. યથોચિત શુદ્ધતા સહિત, યથોચિત એટલે જે ભૂમિકાને જોઈને છઠ્ઠે ગુણસ્થાન એવી શુદ્ધતા પ્રગટ થઈ છે. યથા ઉચિત જેમ યોગ્યતા જોઈ તેટલી પવિત્રતા આનંદની દશા શુદ્ધતા પ્રગટ થઈ છે. અને સંસાર શરીર સંબંધી ભોગની નિર્વિકતા, ઉદયભાવ અને શરીર સંબંધી ભોગની નિર્વતા નિર્વિકતા, વૈરાગ અને નિર્વેગ નિશ્ચય પ્રત્યાખ્યાનું કારણ છે. આ નિશ્ચય પ્રત્યાખ્યાનનું આ કારણ છે. શું કહ્યું? યથા ઉચિત શુદ્ધ જે પંચમ ગુણસ્થાન યોગ શુદ્ધતા, છઠ્ઠા ગુણસ્થાન યોગ શુદ્ધતા જે જોઈએ, તે શુદ્ધતા સહિત અને સંસાર શરીર સંબંધી ભોગની નિર્વિકતા, સંસાર અને ભોગ એનાથી ખસી ગયો છે. ભોગની નિર્વિકતા છે, આનંદના અનુભવનો વેગ જ્યાં છે અંદર, અને સંસારના ભોગનું જેને ઉદાસ ચંડન છે, આ સંવેગ નિર્વેગ આવે છે ને, સંવેગના આત્માના આનંદની ઉગ્રતા પુરસાર, નિર્વેગના એ બાજુથી હટીને ઉદાસીનતા. એક એક ભૂલ સમજવો કઠણ પડે એવું મારું સૌ છે ભાઈ. એ નિશ્ચય પ્રત્યાખ્યાનનું કારણ છે. આવું જેને હોય એ નિશ્ચય પ્રત્યાખ્યાન હોય. શુદ્ધતા સહિત શુદ્ધા જ્ઞાનને ચારિત્ર શુદ્ધતા સહિત અને પરથી નિર્વિકતા સહિત સંસાર સંબંધને ભોગથી શરીરથી એ નિશ્ચય પ્રત્યાખ્યાનનું કારણ છે. સંસાર શબ્દે ઉદયથી ઉદય ભાવથી નિર્વિકતા, સ્વભાવ સન્મુખની સંવેગતા, ઉદય ભાવથી નિર્વિકતા એવા જીવને નિશ્ચય પ્રત્યાખ્યાન હોય છે. જેને ઉદયભાવ પ્રત્યે રૂચિ અને પ્રેમ છે એને તો મિચ્છા દ્રષ્ટિને પ્રત્યે કામ હોઈ શકતો એમ કે છે. જેને પુનના પરિણામ દયાદાનના પ્રત્યે પ્રેમ છે હા એને પરથી નિર્ભીકતા છે નહીં. જેને પુનને પાપ પ્રત્યે નિર્વિઘ વૈરાગ છે વેગ ત્યાંથી ઘટી ગયો છે અને ભગવાન પૂર્ણાનંદનો નાથ શુદ્ધ તેના તરફની ગતિનો વેગ જેને અંદર વધી ગયો છે. સમજાણું કાંઈ આવી વ્યાખ્યાન આવું આવો ઉપદેશ માર્ગ તો આવો છે જંદુભાઈ આવો માર્ગ છે. બ્રહ્મચર્ય ચોથું વ્રત પાળીએ છીએ વ્રત ક્યાં હતું પણ વ્રત તો ને યુગ તો જેને સમ્યક દર્શન સહિત શુદ્ધતાની દશા વિશેષ વધી છે અને પરથી જેને વૈરાગ નિર્વિકતા થઈ છે સ્વમાં અસ્થિનો વેગ ને પરમાં અસ્થિનો વેગ હા 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 સમજાણું કાંઈ સ્વઅસ્તિત્વ ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદનો નાથ તેના પ્રત્યેનો સંવેગ છે વેગ છે પુરુષાર્થનો એ તરફની ગતિ છે અને ઉદયભાવ પ્રત્યેનો વેગ જેને ઘટી ગયો છે આ ઉદયભાવ પ્રત્યેનો પ્રવાહ જેનો પાછો ફરી ગયો છે અને શુદ્ધ ચૈતન્ય સ્વભાવ પરમાનંદ સ્વરૂપ અણાકુળ આનંદ સ્વરૂપમાં જેનો પ્રવાહનો વેગ વધી ગયો છે સમજાણું કાંઈ એને સાચું પ્રત્યેક્યાન હોય છે. બીજી વાર સોનો શુદ્ધતા અને પરથી નિર્વિકતા શું કહેવાય ને એમ જન્મ મળે છે. જેની દ્રષ્ટિ અને જેનું જ્ઞાન અને જેની ચારિત્ર દશા સ્વ તરફના વેગવાળી થઈ છે હા હવે સ્વ શું છે એની ખબર ન મળે ને વેગ ક્યાંથી લાવે પરમાનંદ સ્વરૂપ ભગવાન સ્વતત્વ તેના તરફનો પ્રવાહ જેનો વેગ વધી ગયો છે આમ અને આ બાજુથી વેગ ઘટી ગયો છે. અજ્ઞાનીને સ્વ તરફનો વેગ નથી અને પર તરફનો વેગ ઘણો છે રાગાદી ભાવમાં સમજાણું કાંઈ ભાષા જુઓ ને એ નિશ્ચય પ્રત્યેકનું કારણ છે. શુદ્ધ ચૈતન્ય ઘન દ્રવ્ય સ્વભાવ એના તરફની દ્રષ્ટિ જ્ઞાન ને રમણતાનો વેગ વધી ગયો ત્યાં હા હા અને આ બાજુથી રાગથી ઉદયથી નિર્વેગ છે એ બાજુનો વેગ ઘટી ગયો છે એ જીવને નિશ્ચય પ્રત્યેકન હોય છે. કો સમજાય છે કાંઈ જેના નિજ ઘર એવો આનંદ પ્રભુ તેના તરફનો વેગ વધી ગયો છે ઉદયના વેગથી જે ખસી ગયો છે હા ભાઈ કયું મોટું ઉદય સર કેવો સાગર થોડોક થોડોક આદિ સાગર બુદ્ધિ બજાર થોડી હતી પણ પ્રેમ બહુ આવી નહોતો સુલભ હતા આવતા પછી ભાષણ આપી વ્યાખ્યા આપી ગામ બધાને એમાં ટૂંકું કે ટૂંકું કે ટૂંકું શું ઉપસોક્ષમ નો પણ પ્રેમ બહુ છું માર્ક મજા હતો જુદી ગયા ભીલવાડા નાતા પરથી ખચ આત્મામાં વચ એ ટૂંકું ટચ આવતા અહીંયા આ મંદિર જીજે આવ્યો અમતા આવતા બીજે આવ્યા ત્યાં રખ્યા આવ્યા હતા આમ બાબા પ્રેમ માર્ગ તો આ છે એ તો ટૂંકું કે પરથી ખચ ખચ સમજે ને પરથી હચ સમા વચ ટૂંકું ટચ એમ આંકે છે સ્વ તરફનો વેગ જેનો વધ્યો છે અને પરથી જે ખસી ગયો છે હા હા તો ભાષા સાદી સમજાય છે હે ભાષા સમજાતી હે ને ભૈયા ગુણા પન્નાલાલ નો દીકરા હું નામે પન્નાલાલ પ્રણાલી ભાષા એ તો ગુજરાતી બહુ સાદી ભાષા છે ભગવાન આત્મા આનંદ સ્વરૂપ પ્રભુ અતિન્દ્રિય આનંદ નું દો છે શરીર સાગર છે એમાં જેનું વસવું ટકવું સ્થિર થવું થઈ ગયું છે રહ્યો છે એમાં વસ્યો છે એમાં અને રાજ થી ખસી ગયો છે હટી ગયો છે એવા જીવને નીચે પ્રત્યાખ્યાન હોય છે પણ જેને રાગના પ્રેમમાં પડ્યો છે એનો વેગ રાગ પ્રત્યે ઉદય પ્રત્યે છે સ્વભાવ પ્રત્યેનો વેગ એને ઊંચી નથી હા એવા મિથ્યા દ્રષ્ટિને સાચું પ્રત્યાખ્યાન હોતું નથી આવું છું ભાઈ એક વાત અને ભવિષ્યકાળે થનારા આ વર્તમાનની વાત કરી અને ભવિષ્યકાળે થનારા સમસ્ત મોહરાગવિષાદી વિવિધ વિભાવોનો પરિહાર તે પરમાર્થ પ્રત્યાખ્યાન છે વર્તમાનમાં શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા જ્ઞાનને રમણતાના વેગમાં વેગ થઈ છે અને સંસાર શરીર સંબંધીથી ખસી ગયો છે ત્યાંથી હટી ગયો છે આ અહીંયા સ્વભાવ તરફ ઉગ્ર જેમાં વસવું થયું છે અને ઉદય ભાવથી જેનું નિર્ભેદપણું ખસી ગયું નથી ખસી ગયો છે આ એ નિત્ય પ્રત્યાખ્યાનું કારણ છે એ તો થયું હવે ભવિષ્યની વાત કરશે એની નહીં ભવિષ્યકાળે થનારા સમસ્ત મોરાગવિષાદી વિવિધ વિકારો વિભાવ એટલે વિકાર એનો પરિહાર તે પરમાર્થ પ્રત્યાખ્યાન છે આ વર્તમાનમાં શુદ્ધ સ્વભાવના અંદર દ્રષ્ટિ જ્ઞાનને લીનતા છે પરતરથી ખસી ગયો છે એમ ઉચારી કર એના ત્રણ પ્રકાર ગયાકાળની અપેક્ષા તેને પ્રતિક્રમણ કહીએ ભવિષ્યની અપેક્ષા તેને પ્રત્યાખ્યાન કહીએ વર્તમાનની અપેક્ષા તેને આલોચન ને સંભર કહીએ ખરી નહીં જેને આત્મા દર્શન સમ્યક થયું છે શુદ્ધ ચૈતન્યની દશા અને તે ઉપરાંત જેને સ્વરૂપમાં ફિરતાનો વેગ જાગ્યો છે રમણતા આનંદમાં અને રાગનો ઉદય છે તેનાથી હઠહટી ગયો છે એવા ચારિત્રવંતને વર્તમાનની અપેક્ષા એને સંભર કહીએ ગયાકાળની અપેક્ષા એ તેને પ્રતિક્રમણ કહીએ, ભવિષ્યની અપેક્ષા એ તેને પ્રત્યાખ્યાન કહીએ. વસ્તુ તો એની એક છે. ત્યારે આમ નીચે ન સમજાય ને તને એમ શું, પણ વ્યવહાર કરતા કરતા નીચે થાય. અને હજી તને વ્યવહાર ધોડી ન થાય આ બંને. લસણ ખાતા ખાતા લસણ ખાતા ખાતા કસ્તુરી નો ડકાર આવે નહી. એમ દયા દાન વ્રત ભક્તિ કરો કરતા કરતા નિશ્ચય થશે, જોડે નહીં થાય આ બને. રસિકભાઈ ઉલા વ્યાખ્યાન થતા જ માણસ દોઢ વીસ હજાર ભેગા થાય ને. એવું સરસ કે વ્યવહાર હોય છે. બે પૈડે ગાડું ચાલે, એક પૈડે ચાલે. પૈસા બે કોને કેવા, સમજાવું કઈ. એક પૈડે ગાડી ચાલે છે ક્યાંક અત્યારે છે ને, અમે મુંબઈ જઈએ તો ને, મુંબઈમાં 68 થયું હતું ને મોટું પ્રદર્શન થયું હતું. 68 સંભાળ 1968 64 વર્ષ ત્યાં દુકાન ઉપરથી, પારી દુકાન છે ને અમારી હતી ને, ત્યાંથી માલ લેવા ગયા મુંબઈ. માલ લેવા ગયા ત્યાંથી પ્રદર્શન હતું ત્યાં મોટું ઇલેક્ટ્રિકનું, હિમાલય ઇલેક્ટ્રિક ગોઠવું હતું અને પ્રદર્શન હતું. એમાં એક પૈડાની ગાડી કરી હતી ત્યાં, એ જોઈ છે. એક જ પૈડે ગાડી હતી હાલતી, એ બનાવ્યું હતું ઘણું. અંદર પેસવાના જ ક્યાંક પૈસા વધારે લેતા થાય, હું તો ભૂલી ગયા. હા છે ને, એક પૈડાની ગાડી જ્યાં હતી ત્યાં પછી એમ બેઠા નતા, આમ શું વાગેલા. 68 ની વાત છે. મોટો ઘણા ખંડ લાખો ખર્ચે ને પૈસા એને લાખો ઉપજ્યા હતા, બહુ પૈસા ઉપજ્યા. અંદર પેસવાના જ ફક્ત, અને પછી પછી એક એક માં જોવા જાય એના પૈસા જુદા. એક પૈડાની ગાડી હતી એમાં બેહવાના પૈસા જુદા. આપણે ક્યાંય એવા બેઠા જોઈ તો બધું અંદર ગરવાના પૈસા બધા કેટલા ખબર ને. હા તો જોઉં છું કે શું છે. આ તો એક પૈડાની ગાડી હોય છે એમ કેવું છે. એમ આત્મા આનંદ નો નાથ પ્રભુ એના એક પૈડાના રસ્તે ચડી જાય તો એને પ્રત્યાખ્યાન હોય છે. એક પૈડા વ્યવહાર હોય કે વ્યવહાર બીજું પૈડું નથી એને ચાલવાનું, એ તો બંધ કરનાર છે. બે પૈડે ગતિ ચાલે એમ નથી, એક જ પૈડે ચાલે છે આ ગતિ. તો એની વાત નહોતા તેથી કેતો, બે પૈડે ચાલે. હા હા, બે પૈડી પણ નીચે હોય ને વ્યવહાર હોય ને, નીચે નથી તેને વ્યવહાર ક્યાંથી આવવાનો. નીચે હોય ને વ્યવહાર એ પૈડું ન કહેવાય, એ તો વિઘન કરનાર છે બીજી ચીજ તો. નિર્મલજી મોટું પ્રદર્શન કર્યું સરકારે, ઘણા લાખો ખર્ચીને વાહન મૂક્યા હતા, વાહનમાં બેસે ને એ બધા ઘણા પૈસા ખર્ચ, લોકો પૈસા બહુ ઉપજ્યા છે. અને ગયા હતા જોવા, અમારે કાંઠ કુંવરી ભાઈ હતા, કાંઠ આનંદી હોય, બે જણ કોઈ કોઈ બે જણ જતા માલ લેવા. આ તો 68 ની ઉંમરની વાત છે, 22 વર્ષની ઉંમર શરીરની હતી. જોઈને એક પૈડે ગાડી ચાલે છે અહીં સિદ્ધ કરવું છે એમ. ભગવાન આત્માના આનંદના વેગમાં ચડ્યો દ્રષ્ટિ જ્ઞાન ચારિત્રથી એક પૈડે મોક્ષ માર્ગ ચાલે છે. મોક્ષ માર્ગ ને બે પૈડા હોય નહીં, મોક્ષ માર્ગ બે પ્રકારે હોય નહીં, મોક્ષ માર્ગ એક જ પ્રકારે છે. બરાબર છે, સાતમાં કહ્યું નહીં. મોક્ષ માર્ગ બે નથી, બેનું કથન છે મોક્ષ માર્ગ તો એક જ નિશ્ચય છે, એ જ મોક્ષ માર્ગ છે. એ પહેલે ગાડું ચાલે છે, અમુક નહીં. મારા વિરોધ કરનારા આવે ત્યારે વધારે સ્પષ્ટ થાય છે, વધારે સ્પષ્ટ થાય ને. બિચારી બેઠું કે શું કરા. આ વાત તો હજી સત્ય શું છે, એ સાંભળવી મળવી પણ મારા ભાગ હોય ને મળેલી ચીજા. ત્રિલોકના નાથની સત્યવાણી જે છે, બાકીના દુનિયામાં પૈસા પેદા કરે, મોટું કરે, માથા ફોડે, એવું તો અનંતવાર કર્યું, એ કઈ નવી ચીજ નથી. હા, પાપના પોટલા બાંધે ને જાય હેઠે. હા હા, અહીં તો ત્યાં સુધી થયું ને. મુનિ નામ ધરાવે અને વસ્ત્ર રાખે અને મુનિ માને તો એ નિવૃત ગણી ગયું છે. મુનિ માને, મુનિ તો માને, બાપુ તારી ચીતી તરસની થોડી થઈ ગઈ, તરસની ચીતી મુદત થોડી રહે, તરસમાં રહેવાની ચીતી 2000 ફાગ છે, એ ચીતી પૂરી થવાની લીધું મુખમાં. તરસની બીજે છે, તરસની સ્થિતિ પૂરી થવાય અને આવા ભાવ અને નિગોદમાં જશે. સતનો વિરોધ કરે છે, સતને અનાદર કરે છે, અસતને સત માને છે, માર્ગ નથી તેને માર્ગ માને છે. અનંત તીર્થંકરોના સત ઉપર રહેથી છરી મૂકે છે. કે છે ભવિષ્ય કાળે થનારા સમસ્ત મોહરા દ્વેષાદી વિવિધ વિભાવ અનેક પ્રકારના વિકારો એનો પરિહાર ત્યાગ અને સ્વરૂપમાં લીનતા એ પરમાર્થ પ્રત્યાખ્યાન છે. અથવા ત્રણેય મૂક્યું, ભાઈ પેલું મૂક્યું વર્તમાન, આ પોતાનું મૂક્યું ને સંસાર સરસ્વની ભોગ નિર્વિકતા, યથોચિત સુતા સહિત સંસાર સરસ્વની ભોગ નિર્વિકતા તે નીચે પ્રત્યેની વર્તમાન અને ભવિષ્યકાળનું આ કીધું. હવે રહી ગયો અનાગત કાળ, એનો એ પણ ઓલો અનાગત આવવાનો છે ને એ અપેક્ષા દીધું એને. અથવા અનાગત કાળ એના ને એની વ્યાખ્યા કરે છે, ભવિષ્યકાળની અપેક્ષા નહીં. અથવા ભૂતકાળ તો ગયો છે, હવે તો છે નહીં એટલે. અનાગત કાળે ઉત્પન્ન થનારા વિવિધ અંતર્જલ્પો, અંતરના વિકલ્પો, વૃત્તિઓ એનો પરિત્યાગ, તે શુદ્ધ નિશ્ચય પ્રત્યાખ્યાન છે. ભવિષ્યના પડ્યા 2 પ્રકાર, વર્તમાન કહીને ભવિષ્યના 2 પ્રકાર પડ્યા. ભૂતકાળ તો પ્રતિક છે તે. અનાગત કાળે ઉત્પન્ન થનારા અનેક પ્રકારના વિવિધ એટલે અંતર જલ્પો, અંતર ભાષા નહીં પણ અંતર વિકલ્પ છે, એનો પરિત્યાગ, તેનો ત્યાગ, પરિણામ સમસ્ત પ્રકારે તેનો અભાવ, તે શુદ્ધ નિશ્ચય પ્રત્યાખ્યાન છે. આ ચારિત્રની વ્યાખ્યા એ પ્રત્યાખ્યાન કહો કે ચારિત્ર કહો, એનું એ કીધું તો એ પરમાર્થ પહેલું કીધું એને કે નિશ્ચય પ્રત્યાખ્યાનનું કારણ છે એમ કીધું, પછી પરમાર્થ પ્રતિકરણ છે એમ કીધું, પછી શુદ્ધ નિશ્ચય પ્રત્યાખ્યાન તો એને ને વધારે સ્પષ્ટ માહિતી છે ને. જેને આત્માના શુદ્ધતા અને શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર સહિત અને સંસાર સહભૂતિ નિર્વિકતા એ નિશ્ચય પ્રત્યેકનું કારણ એમ દીધું. અને ભવિષ્યકાળે થનારા મોક્ષ વિભાવનો પરિહાર તે પરમાર્થ પ્રતિકોણ, તો નિશ્ચય પ્રત્યાખ્યાન કહો, પરમાર્થ પ્રત્યાખ્યાન કહો, અથવા અનાગત કાળે થનારા ઉત્પન્ન વિવિધ અંતર્જલ્પો નો પરિચાર, તે શું નિશ્ચય પ્રત્યાખ્યાન? નક્કી તો એનું છે, એને ભિન્ન ભિન્ન રીતે ભાષા કરીને સમજાવી. શુદ્ધ નિશ્ચય જોયું. હા, તો કારણ લીધું હતું ને, ભોગ નિવૃત્તા નિશ્ચય પ્રત્યાખ્યાનું કારણ છે, અને ભવિષ્યકાળે થનારા પોતે પરમાર્થ પ્રત્યાખ્યાન છે વર્તમાન, અને અનાગત કાળનું પણ જે છે ત્યાં રાગા જ્યાં એ પણ નિશ્ચય શુદ્ધ નિશ્ચય પ્રત્યાખ્યાન છે. પ્રત્યાખ્યાનનો અર્થ રાગનો ત્યાગ, એટલે કે સ્વરૂપની સ્થિરતા, જ્ઞાન સ્વરૂપે જ્ઞાનમાં રહેવું, એ ચોત્રી ગાથામાં આવે છે. સમયસર આનંદ સ્વરૂપ ભગવાન, જ્ઞાન સ્વરૂપ, એ જ્ઞાનમાં જ્ઞાન રૂપે જાણ્યું છું કે રાગ પર છે એમ શરીર જ્ઞાનમાં ઠરે છે. આત્મજ્ઞાન, જ્ઞાન સ્વભાવ જ્ઞાનમાં ઠરે છે, એ પ્રત્યાખ્યાન છે. હજી જ્ઞાન સ્વરૂપ શું છે એ દ્રષ્ટિમાં આવીને ઠરવું ક્યાંથી આવે ને એમ કે છે. જ્ઞાન સ્વભાવી આત્મા, જ્ઞાયક ભાવી સ્વભાવી આત્મા, એની દ્રષ્ટિ થઈ ઓળખાણ, તે પછી તે જ્ઞાયકમાં જ્ઞાનમાં સ્થિર થવું, તે પ્રત્યાખ્યાન છે. સમજાણું કઈ? આ બધું નિશ્ચય નીચે નીચે કેટલા કે આવો નિશ્ચય સુંદગઢમાં ચીકાયું એમ કે સુંદગઢમાં તો છે કે શાસ્ત્રમાં છે, અમારે હાલતું નહોતો ને એક નવું કાઢ્યું. હા ભાઈ, તને ખબર નથી ભાઈ, અનાદિનો માર્ગ જ આ છે. તે સાંભળ્યો ન હોય તને ખબર ન હોય થી કઈ માર્ગ કઈ બીજો થઈ જાય. શુદ્ધ નિશ્ચય પ્રત્યાખ્યાન, આ હારે એની શ્રદ્ધા તો કરો. કે છે કે આવું પ્રત્યાખ્યાન હોય અને બીજો પ્રત્યાખ્યાન ન હોય. સાધુની દશા જેને સમ્યક દર્શન જ્ઞાન સહિતની અતિન્દ્રિય આનંદની રમચું જેમાં જાણી છે, આ એને નિશ્ચય પ્રત્યાખ્યાન, પરમાર્થ પ્રત્યાખ્યાન અને શુદ્ધ નિશ્ચય પ્રેમ પસંદ લીધું. તેનો સાધારણ શબ્દ હતો નિશ્ચય પ્રત્યાખ્યાન, પછી પરમાર્થ પ્રત્યાખ્યાન, પછી શુદ્ધ નિશ્ચય પ્રત્યાખ્યાન. હા, ફેર એક ને એક જુદી શુદ્ધે એનો વિસ્તાર કર્યો છે. આ રીતે પણ એને કહેવાય છે, આ રીતે પણ કહેવાય છે. બીજી રીતે કહ્યું ને 34માં કે જ્ઞાન સ્વરૂપ તે આત્મા છે, દયાદાનના વિકલ્પ સ્વરૂપ આત્મા નથી, એ તો પૂદગલના છૂટવાના લાયક વાળા પરિણામ છે, રહેવાના વાળાના એ પરિણામ નથી. હા હા હા, એવું નથી આવતું. રહેનારનું રહેઠાણ નિદ્રાધિકાર નથી. હા, સ્વરૂપ જે આનંદ છે એ રહેનારનું રહેઠાણ છે, રહેનારને માટે સ્થાન છે. રાગ એ રહેનારને માટે સ્થાન નથી. હા હા હા, એવી શૈલી છે નિદ્રાધિકાર વાળા ચેતનજી. રહેનારનું રહેઠાણ છે, રહેનારનું સ્થાન છે, વસનારનું વસવા યોગ છે. આ ધ્રુવ ચૈતન્ય ભગવાન વસવા યોગ છે, એ વસ્તુ જેને વસવું છે એને વસવા યોગી છે. ધારી આચાર્ય પણ શબ્દની રચનામાં કેટલો ભાવ ભરેલો છે. જેને કહે છે કે વસવું હોય, આનંદનો નાથ એમાં ઠરવું હોય, તે રહેનારનું એ સ્થાન છે. ધ્રુવમાં વસી શકશે, પણ અતિત જે રાગ આદિમાં સીતે રચી શકશે. હવે 105મી ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મનેરા શ્લોક છે. જયતિ સતતમ પ્રત્યાખ્યાનમ જનેન્દ્ર મતોદ્ભવમ પરમયમિનામ નિર્વાણ સુખ્યવ કર્મ કર્મ સહજ સમતા દેવી સત્કર્ણ ભૂષણમ ઉચકે મનીષ શુણો તે દીક્ષા કાંતા યોનું કારણ. અમૃતચંદ્રાચાર્ય મહારાજ એમ કે છે, હે મુનિવર છે ને, મુનીષ શુણો છે ને, હે મુનિવર, હા મુનિ પ છે નહી, મુનિપુત્રી મુનીશ્વર, હા સંત ને કે છે, હે મુનીશ્વર સુણ સાંભળ. જનેન્દ્ર ના મતમાં ઉત્પન્ન થતું, જનેન્દ્ર વિતરાગ ના મતમાં ઉત્પન્ન થતું પ્રત્યાખ્યાન બીજા મતમાં પ્રત્યાખ્યાન હોઈ શકે, કારણ કે બીજા મતમાં આત્મા કેવો છે ને કેમ છે એની ખબર નથી એને. જનેન્દ્રના મતમાં આત્મા કેવો છે એમ એને કહ્યું છે, એના મતમાં પ્રત્યાખ્યાન ઉભું થાય છે. મારી વાત, જનેન્દ્રનો માર્ગ નથી, અન્નનો માર્ગ છે, એમાં એ પ્રત્યાખ્યાન સમ્યક દર્શન નથી, ત્યાં પ્રત્યાખ્યાન ક્યાં છે આવે, સમજાવું કાય. જનેન્દ્ર ના મતમાં ઉત્પન્ન થતું, ઓહો જેવો ભગવાન જીન છે તેવો આત્મા છે એવું જેને દર્શન જ્ઞાન ચારિત્ર થયું છે એ જનેન્દ્ર ના મતમાં એ પ્રત્યાખ્યાન હોઈ શકે છે. જનેન્દ્ર નો મત એટલે તિકાળી વિતરાગ મૂર્તિ ભગવાન આત્મા અનંત ગુણનો એક રૂપ, અનંત ગુણનો એક રૂપ એમું જે જીન રૂપ એને અંદરમાં આશ્રય લઈને જે દર્શન જ્ઞાન ચારિત્ર ઉત્પન્ન થાય એને થાય છે, એટલે જનેન્દ્રના મતમાં આ ઉત્પન્ન થાય છે. અજ્ઞાનીના મતમાં એ ઉત્પન્ન થતું, એમ કીધું જનેન્દ્ર નો મત તો આ એક જ છે. દિગંબર મત છે, જીનેન્દ્ર નો મત છે. રાવણજી દિગંબર માં જન્મા વાળો તો હતો, અમર તું મેં ક્યાં જન્મા તો 50 વર્ષ જે હતો, દિગંબર માં જન્મા પણ દિગંબર ખબર નતી. અમૃતચંદ્રાચાર એમ કે છે, હે મુનિવર, હા સાંભળ, જનેન્દ્ર ના મતમાં ઉત્પન્ન થતું, હા જનેન્દ્ર નો સ્વભાવ જ આત્માનો છે. જેન સોઈ આત્મા અન સોઈ કર્મ, એ વચન છે સમજ લે જીન પ્રવચન કા મરમ. ભગવાન આત્મા જીન સ્વરૂપે ત્રિકાળ આનંદ ની મૂર્તિ પ્રભુ છે, એને આશ્રય જે દ્રષ્ટિ જ્ઞાન ચારિત્ર થાય એ જનેન્દ્ર મત છે. સમજાણું કાય, એવી વાત ક્યાં છે ભાઈ, સમજાણું કાય. હા સત્સંબંધનું કામ કે છે, જિંદરનું મત નથી એમ કે છે. પ્રત્યેક હોય દ્રષ્ટિ હતી હોય ત્યાં પ્રત્યેક એમ ક્યાં છે? હા હા વ્યક્તિને માટે દુઃખા એવું નથી. માર્ગ બીજો કેવો હોય? માર્ગ તો જેમ હોય એમ હોય કહેવાય. અનંત સંતોએ એનો પુકાર કરીને આમ કહ્યું, જોને કે જિનેન્દ્રના મતમાં એટલે જીન સ્વરૂપી ભગવાન જેને દ્રષ્ટિ થઈ છે અને એમાં જેની લીનતા થઈ છે એ જિનેન્દ્રના મતમાં ત્યાગ એટલે પ્રત્યાગ અને ચારિત્ર હોય છે. બીજા મતમાં ત્યાગ સંકેત ને ચારિત્ર હતું. સતત જૈવન છે એમ કે મુનિરાજ પોતાની વાત કરે છે. હે મુનિવર સાંભળ, ચિત્રાગનો માર્ગ જે છે એના માર્ગમાં ચારિત્ર હોય છે. એ અમારી પાસે ચારિત્ર છે, એ સતત જૈવંત છે. અમારી પાસે પ્રત્યાખ્યાન છે, સતત નિરંતર જૈવંત છે એમ કે છે. પોતાની વાત કરે વિશેષ કહેશે.